શેર છે કે ફૂલોએ પૂરબહારમાં હિંસક છે આજકાલ. આ લઈ આવ્યો મેં, ના પાડેલી તોય. ફૂલોએ પૂરબહારમાં હિંસક છે આજકાલ, રહેવા દે રોજ તું મને ગજરો ન મોકલાવ. એટલે મનીષે નીચેથી ફૂલની બાજુની દુકાનમાંથી પસાર થતાં કહ્યું કે એક મિનિટ ઉભારો, હું એક મિનિટ ઉભારો, સુમિતભાઈ એક મિનિટ ઉભારો. એટલે પછી એ લેવા ગયો. એટલે મેં એને કહ્યું, ભાઈ એના કરતાં મને આ કેશ આપી દે છે, કારણ કે મેં કીધું કે આ 10 યુરોના તું ફૂલ લે. એક્ઝેક્ટલી. એટલે મેં જ એને ના પાડી અને હવે પાછો એ જ લઈ આવે. ચાલો કઈ વાંધો નહીં.
ઓકે, આજે આપણા સૌની માટે ગર્વની વાત છે કે શોભિતજી આપણા વચ્ચે છે અને આ યાદગાર પળો અમારા માટે રહેશે. અને તમારો આભાર તમે આવ્યા.
અરે વાહ વાહ વાહ, અને આવી સુંદર દીકરી ગુલાબના ફૂલ આપે છે. થેન્ક યુ વેરી મચ, ગોડ બ્લેસ યુ.
અમારે જોઈએ છે કે આજની પેઢી ખાસ તમને સાંભળે.
વાહ, એટલે આપણે એની કવિતાથી જ આપણે શરૂઆત કરીએ આજે. વાહ.
અને મનીષજી તમારા વિશે વધારે
જરૂર
આપશે પરિચય.
શોભિતભાઈ અને મિત્રો, એ પોતે અહીંયા છે એટલે મારે કહેવાની કંઈ જરૂર નથી, અને આપ સૌ ગૂગલથી મારા કરતાં વધારે પરિચિત છો. પણ એટલું કહી દઉં કે આ માણસ પ્રેમ કરવા જેવો છે, બરાબર? દોસ્ત તરીકે કરો, પતિ તરીકે કરો, મિત્ર તરીકે કરો, દીકરા તરીકે કરો. એમની અદ્ભુત અનુભૂતિઓ મને ઘણી બધી છે, પણ એમનો મને હમણાં થોડા દિવસ પહેલાં ખબર પડી, થોડા મિનિટ પહેલાં પણ ખબર પડી. નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા, એનું પ્રવચન પૂરું થાય પછી શોભિતભાઈને ફોન કરીને પૂછે કે શોભિતભાઈ હું વધારે તો નથી બોલી ગયો ને, આટલામાં એમનો પરિચય પૂરતો છે.
બહોત અચ્છા.
ગુજરાતી સાહિત્ય જગત મારી વર્ષોથી ઈચ્છા હતી કે આપણે આવનારી પેઢી છે, આપણે બધા અહીંયા પૈસા કમાઈએ છીએ, બરોબર, પણ જે સાહિત્ય હોય છે ને માણસને આગળ જવાની દિશા આપતું હોય છે, પૈસા સગવડો આપતું હોય છે અને સાહિત્ય દિશા આપતું હોય છે, બરોબર. એમના વિશે કે તમને બે શોભિતભાઈ દેખાય, એક તો ઉદ્ઘોષક તરીકે, એક કવિ તરીકે અને ત્રીજો માણસ તરીકે, બરોબર. ઉદ્ઘોષક તરીકે જ્યારે બેસે ને, અત્યારે જે પણ ગુજરાતી સાહિત્યમાં જેટલા મોટા માણસો છે, જેટલા મોટા માથા છે, મને કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી કે બધા એમની આંગળી પકડીને ઉપર આવ્યા છે. અને હમણાં હાલ એક છોકરો છે અનંત રાઠોડ કરીને, અને એન્સાયક્લોપીડિયાનો બહુ મોટો એવોર્ડ મળ્યો છે ગુજરાતમાં, બરાબર. એ છોકરો બાજુના ગામડાનો હતો, બહુ ગામડાનો, અને એની એક કવિતાની પંક્તિ હતી, મને શોભિતભાઈ કીધી અને મેં પણ સાંભળ્યું એ જ. અને મારું સદનસીબ કે હું જ્યારે ત્યાં ગુજરાત રહેતો એ વખતે હું જ્યારે અપડાઉન કરતો ત્યારે સિંગદાણા ખાતો એ છોકરો જોતો રહેતો. પછી એણે મને કીધેલું કે મનીષભાઈ હું તો તમને જોતો બસ સ્ટેન્ડે, તમે સિંગ જ ખાતા રહેતા હતા, બરાબર. એ છોકરાની કવિતા શોભિતભાઈને બહુ ગમી જાય. છોકરાએ એટલું સરસ લખ્યું હતું કે ગલીના વળાંકે,
અમારી ગલીના,
હા પ્લીઝ પ્લીઝ ગો અહેડ,
અમારી ગલીના વળાંકે ઊભી રહીને, અમારી ગલીના વળાંકે ઊભી રહીને ખુશીની ક્ષણો રોજ ધંધો કરે છે,
બરોબર. એ કવિતા ઉપર શોભિતભાઈએ એ છોકરાને મોરારી બાપુની કથામાં
આબુધાબીમાં
ઉભો કરી દીધો. અને જે છોકરાએ અમદાવાદથી આગળ કંઈ જોયેલું નહીં એ છોકરાને $1000 પુરસ્કાર અપાયો,
67,000 રૂપિયા તે વખતે 67 ભાવ હતો.
અને પછી પણ એ નહીં, અંકિત હોય કે હરદ્વાર હોય કે આ જે નવી પેઢી છે, બધા કવિ આજે તમને દેખાય છે ને, અત્યારે જે અત્યારે સચિન તેંડુલકર છે ને એ એક સમયના સચિન તેંડુલકર છે. મને જ્યારે મિત્રો દ્વારા ખબર પડી કે આમનો જે એક જમાનો અત્યારે પણ છે અફકોર્સ, અને જેટલા જેટલા સાહિત્ય તેવી વસ્તુ એક માણસ જેટલો જૂનો થાય એટલી વેલ્યુ વધતી જાય, પણ જ્યારે એમનો જમાનો એવો હતો કે એમણે એટલા નાટકો લખ્યા છે, કવિતાઓ લખી છે, કાવ્ય સંગ્રહો લખ્યા છે, પણ નિદા ફાઝલી સાહેબ એમને ગઝલના એન્સાયક્લોપીડિયા કહે છે. તમે કોઈ પણ ગઝલ શાયરનું નામ બોલો સાહેબ, એક પંક્તિ એવી ના હોય કે જેમને મોઢે ના આવે. નિદા ફાઝલી સાહેબ એમની સાથે રહેતા, ગુલઝાર સાહેબ આ બધા એમના મિત્રો છે અંદર, બરોબર, એટલે ઘણી વસ્તુ કે માણસ આપણી પાસે હોય ને તો આપણને ઘણી વખત ખબર નથી હોતી કે આ કોણ છે. પછી જયારે જતો રહે ને પછી આપણે કે અલે આ તમારા બાજુમાં ઉભા રહેતા હતા. બરોબર, એટલે એવા શોભિતભાઈ આપણી સાથે જ વચ્ચે હું વધારે નહીં પડું, પણ આપ સૌ જે અહીંયા આવ્યા છે બદલ આપ સૌનો પણ આભાર. અને નાઉ ઓવર ટુ ઓનલી શોભિત. શોભિતભાઈ, મારી ઈચ્છા ખરી કે તમે આજે કવિતાઓ ના બોલો અને વાતો કરો. મેં સાંભળ્યું છે કે આ માણસ વાતો બહુ મસ્ત કરે સૌ. બરોબર, એટલે મારી ઈચ્છા કે એમને ઈચ્છા થાય તો કવિતા બોલે, બાકી વાતો તો કરે જ આપણી સાથે. અને પછી છેલ્લે આપ સૌને કંઈ પણ પ્રશ્ન પૂછવો હોય, બરોબર, ભવિષ્ય અંગે કે અત્યારે કંઈ પણ, યુ આર ઓલ અલાઉડ. ઓકે, સો ઓવર ટુ શોભિતભાઈ.
થેન્ક યુ, થેન્ક યુ. મનીષ, તને જણાવતા બહુ આનંદ થાય છે મને કે તું આ ફૂલ લેવા ગયો અને આવ્યો એ લગભગ 15 મિનિટ દરમિયાન અમે વાતો તો ચાલુ ક્યારની કરી દીધી છે. કારણ કે હા, કારણ કે આમાં કેવું છે કે આવા મિત્રો, આવી નવી જનરેશન, કારણ કે તમે બધા મારી આગળ તો નવી જનરેશન જ કહેવાઓ. આ તું પણ એક પહેલા એક વાત કહી દઉં કે આ મિનળ મારી પત્ની જે મારી સામે બેઠી છે એ હમણાં મનીષ જ્યારે આ બોલતો હતો ને કે શોભિતભાઈ આમ ને શોભિતભાઈ તેમ, તો મિનળ વિચારતી હતી કે આ કોની વાત કરે છે, આ માણસને હું કેમ નથી ઓળખતી, કોણ છે આ. એના ચહેરા ઉપર મેં એક્સપ્રેશન જોયા. તો આ જનરેશન આ બધી હવે એક જમાનામાં જે અમે હતા એવી રીતે અત્યારે તમે છો, એટલે મને અત્યારે બહુ મજા આવી રહી છે. એટલે મેં એટલા માટે વાત ઓલરેડી ચાલુ કરી દીધી આ લોકો સાથે ક્યારની. પણ વેલ, ઇટ ઇઝ એ જ વાત કરવાની છે આપણે કે બાળકોને આ જેની પણ દીકરી હોય એ જે પણ મમ્મી પપ્પા આ દીકરીને લઈને આવ્યા હોય એનો હું સમગ્ર ગુજરાતી સાહિત્ય તરફથી આભાર માનું છું. દેટ સચ અ બ્યુટિફુલ જેસ્ચર ઓફ બ્રિંગિંગ ધીસ જનરેશન યંગસ્ટર આજના આજની. કારણ કે ઈસી આ લોકો બધા કેમ દૂર થતા જાય છે, કારણ કે આપણે ઘરમાં ગુજરાતીમાં વાત કરવાનું બંધ કરી દીધું. મુંબઈ શહેરમાં કે કોઈ પણ જગ્યાએ આવે તો ગુજરાતમાં પણ આ કલ્ચર ઘૂસી ગયું છે કે કંઈ આવડતું ના હોય મા બાપને અંગ્રેજી તો એ પેલો અંગ્રેજી મીડિયમમાં જતું બચ્ચું હોય એની જોડે એ અંગ્રેજીમાં વાત કરે અને ટેક ઇટ ઇઝી લેતો જા એવી રીતે કે ટેક ઇટ ઇઝી એમાં આવી ગયું લેતો જા, પણ કે ટેક ઇટ ઇઝી લેતો જા દીકરા ટેક ઇટ, એટલે આવી રીતે આ બધી આવું ગુજરાતી અંગ્રેજી શું કામ બોલો છો યાર. આટલી સુંદર ભાષા છે તમારી, ગુજરાતી ભાષા છે, ગુજરાતી ભાષામાં વાત કરો ને એમાં આપણી આ, તારું નામ શું? દ્રષ્ટિ. દ્રષ્ટિ નો ભાવનગર ટોન જોઈએ આપણે કા, પણ અમાર તો એ આમ એ આખી જે આરો અવરો કે પછી હું કેટો છે ટારી તો હમણાં કઉટે પછી આ સુરત ને પછી આની બાજુમાં જાય કઈ જાય ચ્યાં હેડ્યો એમ કરીને આ અહીંયાથી હિંમતનગર આવે. કેટલી બધી ગુજરાતીઓ એક ગુજરાતી ભાષામાં સમાય છે. બહુ બ્યુટિફુલ, બહુ અદભુત ભાષા છે સાહેબ. અને તારું નામ શું દીકરા? માનસી. માનસીને માટે આજની આખી સાંજ માનસી ને મુબારક છે. માનસીને માટે છે એ, મારે ક્રેડિટ આપવાની છે માનસીને અહીંયા આવવા બદલ. ઇનફેક્ટ આઈ વુડ ટેલ યુ શી ઇઝ ધ ચીફ ગેસ્ટ ઓફ ટુડેઝ ફંક્શન. યસ, કારણ કે આ બચ્ચાઓ આવશે તો મજા આવશે. તો આપણે એક આની કવિતાથી, આ ઉંમરની કવિતાથી, જે કવિતા મેં મારા દીકરાને શીખવી જ્યારે 4-5 વર્ષનો હતો ત્યારે, 6 વર્ષનો હતો ત્યારે, અને એને એટલી બધી એક જ વખત હું બોલ્યો ને આવડી ગઈ, અને પછી અમારા દરેક મિત્રના ભાઈના દીકરા દીકરીઓને બધાને એટલી બધી આવડવા માંડી આ કવિતા. અને એટલી બધી મીઠી કવિતા છે, એની સૌથી મોટી વાત એ છે કે એમાં કવિતા જેવું કંઈ છે જ નહીં. એમાં માત્ર બાળકની દુનિયા આખી નિરૂપાય છે. ઉદયન ઠક્કરની કવિતા છે. કવિતાનું શીર્ષક છે હાકછી હિપ્પો. તમને બધાને ખ્યાલ હોય તો મુંબઈમાં એક રાણી બાગ છે, ખબર છે તમને? ઇટ્સ અ ઝૂ. એમાં બધા પ્રાણીઓ છે ભાયખલામાં, અને આટલી સ્પેસ સ્ટાઉડ સિટી મુંબઈ, પણ એમાં પણ આ મોટો એક રાણીબાગ છે ભાયખલામાં, અને એમાં બધા ઝૂ છે. એટલે ઝૂમાં બધા ડિફરન્ટ ડિફરન્ટ એનિમલ્સ ને બધા છે. તો એ તું જા નહીં ભાઈ મનીષ? ના ના, એક પછી પછી પછી, હવે હમણાં હવે તું બંધ કરી દે ધંધો તારો. તો એમાં થી આ કવિતાનું લોકેશન શરૂ થાય છે. માનસી સાંભળજે દીકરા, મુંબઈ કેરા રાણીબાગમાં ભમ ભમ હિપ્પો વસતો જી, મુંબઈ કેરા રાણીબાગમાં ભમ ભમ હિપ્પો વસતો જી, મળવા આવે એની સામે ધીમું ધીમું હસતો જી. હવે આમાંથી કેવું એક બાળ સહજ કુતૂહલ નિર્માયું, જોયું તમે કે હિપ્પો કે જે આટલો વિશાળ એમ હશે તો કેવું લાગે. અહીંયાથી ફેન્ટસી ચાલુ થઈ ગઈ બચ્ચાની, કે મુંબઈ કેરા રાણીબાગમાં ભમ ભમ હિપ્પો વસ્તોજી, મળવા આવે એની સામે ધીમું ધીમું હસતોજી, કુલ્ફીવાળા કરીમ ચાચા હિપ્પો દેખી હરખાયા, અને ડબલામાંથી કેસર કુલ્ફી દેવા માટે લલચાયા. એટલે હિપ્પો ના પાંજરા આગળ આવીને કરીમ ચાચા બહુ જ આનંદ થયો, અને એમને થયું કે આને એકાદ બે કુલ્ફી ખવડાવું. કે કુલ્ફીવાળા કરીમ ચાચા હિપ્પો દેખી હરખાયા, ડબ્બામાંથી કેસર કુલ્ફી દેવા માટે લલચાયા. એક ખાધી ને બે ખાધી, પણ હિપ્પો કે હજી હજી. એક ખાધી ને બે ખાધી, પણ હિપ્પો કે હજી હજી. એક ડઝન ગુલ્ફી ખાઈને થેન્ક યુ બોલ્યા હિપ્પોજી. બીજી સવારે મોર ટહુક્યા પંખી, બીજી સવારે મોર ટહુક્યા વાનર બોલ્યા હુપ રે હુપ. હિપ્પોને તો શરદી થઈ ગઈ, બધા ડરીને બેઠા ચૂપ. કારણ કે આટલો મોટો હિપ્પો અને આટલા નાના નાના બાકીના બધા વાંદર ને એ બધા, એટલે કેવા ગભરાઈ જાય. કારણ કે પેલાને શરદી થાય, એટલે કે બીજી સવારે મોર ટહુક્યા વાનર બોલ્યા હુપરે હુપ, હિપ્પોને તો શરદી થઈ ગઈ, બધા ડરીને બેઠા ચૂપ. હાકછી 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 હાક, હાકછી 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 હાક. સિંહ આપણે વાઘણ પાસે, વાઘણ પાસે લપાઈ જઈને વાઘ બિચારો ડુસકા ભરે, અને મગરમચ્છ પણ કોસ્ચ્યુમ ઘાલીને તળાવના પાણીમાં સરે. હાકછી 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 હાક. વાનર ઝાડે લટકી જાય, પોપટ પણ માળે સંતાય. વાનર ઝાડે લટકી જાય, પોપટ પણ માળે સંતાય, છીકા છીકની બીકથી રાજા સિંહની ચડ્ડી ઢીલી થાય. હાકછી 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 હાક, હાકછી 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 હાક. પછી એમ કે સવારે ડૉક્ટર આવ્યા, હિપ્પોની તબિયત ખરાબ થઈ ગઈ, એટલે વિઝિટિંગ ડૉક્ટર વિઝિટ કરવા આવ્યા, અને એમણે હિપ્પોની તબિયત બબિયત તપાસી. અને હવેની પંક્તિ જોજે, કે કેટલી કુલ્ફી ખાધી હિપ્પો, બહુ વળ્યા છે ડૉક્ટરજી. કેટલી કુલ્ફી ખાધી હિપ્પો, બહુ વળ્યા છે ડૉક્ટરજી. અને પછી હિપ્પોની બગલે ખોસ્યું થર્મોમીટરજી. કહો તમને થર્મોમીટરથી તાવ માપતા હતા એક જમાનામાં. અને પછી હિપ્પોની બગલે ખોસ્યું થર્મોમીટરજી. અને વિક્સની આખી બરણી લાવી, વિક્સની નાની બાટલી ના ચાલે, આ તો હિપ્પો છે, એટલે કે વિક્સની આખી બરણી લાવી બરડા ઉપર ચોળે છે અને નીલગીરીના ગરમ તેલમાં પૂછડીને પણ બોળે છે. સ્વેટર વાળો હાકછી, નીલગીરીની આપણે વિક્સની આખી બરણી લાવી, જો છંદ કેવો સરસ છે, વિક્સની આખી બરણી લાવી બરડા ઉપર ચોળે છે, નીલગીરીના ગરમ તેલમાં પૂછડીને પણ બોળે છે. સ્વેટર વાળો હાકછી હિપ્પો જોવાનો બહુ ગમે, સ્વેટર પહેરાવ્યું પછી હિપ્પોને, એટલે કે સ્વેટર વાળો હાકછી હિપ્પો જોવાનો બહુ ગમે. હું ને માનસી જોઈ આવ્યા, ક્યારે જાશો તમે? ધીસ ઇઝ ગુજરાતી, આ ગુજરાતી ભાષા છે. એટલે ગુજરાતી ભાષા વિશે ખૂબ એનો જેટલો બને એટલો વધારે પ્રયોગ કરો ઘરમાં. સારી વાત એ છે કે વોટ્સએપની થ્રુ ગુજરાતી ભાષા પાછી ચલણમાં આવતી જાય છે, દેટ્સ અ ગુડ થિંગ. ફેસબુક વોટ્સએપ આ બધાને લીધે કચરો પણ બહુ ઘૂસે છે વોટ્સએપને લીધે, પણ એની લીધે ઘણું બધું આવવા પણ માંડ્યું છે. ગુજરાતી ભાષાની પાછી રિવાઇવિંગ ચાલુ થયું છે. તો ઘરમાં જેટલું બને એટલું, ખાસ કરીને માનસી જોડે, ખાસ કરીને તમારા સંતાનો જોડે ગુજરાતી ભાષામાં અડધો કલાક કલાક વાત કરવાનું શરૂ કરો. ગુજરાતી ભાષા આપણા બધાએ આપણી માની લાજ લૂંટાથી બચાવવાની જરૂર છે. વી ઓલ વિલ હેવ ટુ સેવ આર મધર ફ્રોમ બીંગ ડિમોલિશ્ડ, ફ્રોમ બીંગ એડમોનિશ્ડ, ફ્રોમ બીંગ વાઇપ્ડ ઓફ. એટલે આજથી આપણે જેટલા અહીંયા આવ્યા છીએ એ એક એક જણા એવો નિયમ લે કે અમે આ મેસેજ 10-10 જણાને કન્વે કરીશું. આ રીતે આખી ચેન ચલાવવાની છે આપણે. હા બોલો બોલો બોલો.
આગળ જતા છોકરું મોટું થાય તો તમારી ભાષામાં તમારી સાથે ડિસ્કસ કરવું હોય તો તમે એના ઇમોશન સમજી શકો કે નહીં, કે તમે એટલે અહીંયા તો વર્ણલક્ષ્ય નિયમ જ છે.
વેરી નાઇસ, વેરી. તારું નામ શું? ક્યાં? કિરણ, સોરી, યુ ટોલ્ડ મી, સોરી. કિરણ, હું છે ને તે 2000માં અમેરિકા ગયેલો. હું લગભગ 19-20 વખત અમેરિકા ગયો છું કોન્સર્ટ ટૂર્સ માટે, પણ 2000માં ઇટ વોઝ અ વેરી પ્રેસ્ટિજિયસ ટૂર ફોર મી, કારણ કે હું જગજીતસિંહના પ્રોગ્રામ્સ એન્કર કરવા ગયેલો. તો જગજીતસિંહના પ્રોગ્રામ્સ અમે એન્કર કર્યા અને પછી લગભગ 9 શોઝ મેં એન્કર કર્યા, અને પછી મેં લગભગ 3 મહિના સુધી મેં વનમેન શોઝ કરેલા. અને એમાં હું એક પંચામૃત કરીને મારો શો તૈયાર કરીને ગયેલો, અને એમાં છે હ્યુમર, પછી પોએટ્રી, પછી હિન્દી હ્યુમર, ગાલિબને બધાની ગઝલો, અને થોડું ઘણું સિંગિંગ તરન્નુમમાં, જે પેલા ઇન્સ્ટ્રુમેન્ટ વગરનું. ખાલી હું આમ અહીંયા બેઠો બેઠો જ એવી રીતે આમ જેવું ગાઉં ને એવી રીતે. એ વખતે મેં ત્યાં બિલિયોનેર્સ અને મિલિયોનેર્સ ક્રિએટ થતા જોયા ગુજરાતીઓ, કારણ કે તે વખતે સોફ્ટવેર પેલા Y2K ને લીધે આખી દુનિયા Y2K મય થઈ ગયેલી. એટલે અમેરિકામાં એટલું બધું સોફ્ટવેર મય વાતાવરણ હતું કે કોઈના ઘરે જમવા જઈએ ને આપણે મોહનથાળ પીરસ્યો હોય ને, જમવા જઈએ અને મોહનથાળ પીરસ્યો હોય તો મોહનથાળ ખોલીને આમ જોવું પડે કે આમાં સોફ્ટવેર તો નથી ને, એટલું બધું સોફ્ટવેર મય વાતાવરણ હતું. એટલે એવા એ વખતે, નાવ આઈ એમ કમિંગ ટુ ધી પોઈન્ટ. આ મારા 3 જો આવતીકાલનું ઓડિયન્સ મારું આવી ગયું, ક્યાં બાદ તો પાછી કહીશું એન્ડ પાછી એ નથી કરીશું. અહીંયા આવીને બોલ મારી બાજુમાં. વાહ, અહીંયા હા. તો એ વખતે મેં આ ગુજરાતી, આ તારો જે પોઈન્ટ છે ને એના ઉપર હું આવું છું. આ એટલો સેન્સિટિવ પોઈન્ટ તે મને કહ્યો છે. એ વખતે લગભગ 38-40 વર્ષના ગુજરાતીઓ ત્યાં, એટલે એક એકની વર્થ કેટલી ખબર છે? $500 મિલિયન, $700 મિલિયન આવી બધી. કારણ કે તે વખતે Y2K કંપનીઓ પેલા બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલી, અને જે વેલ્યુએશન થાય અને બધાની આમ પેલી તે વખતની પેલી કઈ પેલી 3 કરોડ રૂપિયાવાળી ગાડી કોઈક આવતી હતી, ભૂલી ગયો એનું નામ. નહીં નહીં, ઓશો વાપરતા હતા એ, રોલ્સ રોયસ ને એ બધી ગાડીઓ. પણ એ બધા આ મારા વનમેન શો હિટ કેમ ગયા ખબર છે? કારણ કે એ લોકો 22-1 વર્ષની ઉંમરે આવી ગયેલા, ગ્રેજ્યુએટ થઈને અહીંયા સ્ટ્રગલ કરી, આ કરી તે કરી, અને પછી પોતાની લાઈફ બનાવવાનું શરૂ કર્યું. 35 વર્ષની ઉંમરથી સખત પૈસા બનાવવાના શરૂ કર્યા. 38 વર્ષની ઉંમરે મિલિયોનર થઈ ગયા, અને 39 વર્ષની ઉંમરે ધે ડોન્ટ હેવ ધ બેઝ ઓફ ધેર મધર ટંગ. કારણ કે માતૃભાષા જોડેનો પરિચય સ્કૂલમાં અંગ્રેજી મીડિયમમાં, પછી ઇંગ્લિશ મીડિયમમાં કોલેજ, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન, પછી બધું જ અમેરિકામાં અંગ્રેજી અંગ્રેજી અંગ્રેજી. એટલે એ 38-40 વર્ષની ઉંમરે જે મેં એ લોકોમાં એમ્પ્ટીનેસ જોઈ છે, અને એ લોકો કહે મને કે સાહેબ તમે દર વર્ષે આવો અહીંયા, અમે 10-10 જણા તમને 10-10 શો માટે બોલાવીએ, અને તમારો બધો જ ખર્ચો ઉપાડી લઈએ, પણ અમને આ ભાષા શીખવાડો. 40 વર્ષના ગુજરાતીઓને મેં તે વખતે પોતાની માતૃભાષા માટે ઝૂરતા જોયા છે. સો ન ઇટ્સ ઓકે ઓકે, ચાલો ચાલો, આપણે અત્યારે જલસા કરવા બેઠા છીએ. કોઈ બી કોઈ પ્રવૃત્તિ તમારી અટકાવો નહીં, કારણ કે આ કનેક્ટિવિટી જે છે ને બચ્ચાઓ જોડે, એ જો તમે માતૃભાષામાં આપશો તો બચ્ચાનું ફાઉન્ડેશન એટલું બધું સોલિડ થશે, એટલું બધું સ્ટ્રોંગ થશે. હું બિલકુલ શુદ્ધ ગુજરાતી ભાષામાં, શુદ્ધ ગુજરાતી મીડિયમમાં 11th સુધી ભણ્યો છું. અમારી વખતે 10+2+3 નહોતી, અમારી વખતે 11+4 હતી, એટલે 11મી સુધી ટોટલ ગુજરાતીમાં ભણ્યો છું. અને બધા પ્રમેય એટલે કે થિયરમ્સ અને પાયથેગોરાસ ને આ બધું અમે ગુજરાતી ભાષામાં કરેલું છે. હવે હું તમને કહું કે આ ગુજરાતી ભાષાની એક સારામાં સારી એક હ્યુમર તમને સંભળાવું. એ પહેલાં મારે તમને આ Y2K વાત કરવાની છે કે એ વખતે મારા 2000ની સાલમાં શો આટલા હિટ કેમ ગયા ખબર છે? કારણ કે એ વખતે મેં એક નાનકડો કિસ્સો બનાવેલો કે આ કોઈ પણ શોની મારા શરૂઆત આનાથી કરતો હતો કે અમેરિકામાં ફિલાડેલ્ફિયાની આજુબાજુના કોઈક સ્કૂલમાં એક ટીચરે છોકરાઓને ફરમાન છોડ્યું, KG ના આવા બચ્ચાઓ આ ઉંમરના, કે વેલ કિડ્સ, વોટ્સ ધ કેપિટલ ઓફ United States of America? એટલે કે આવું બચ્ચું ઊભું થઈને બોલ્યું કે Washington DC. એટલે પેલી ટીચરે કહ્યું કે વેલ યોર જનરલ નોલેજ ઇઝ ફેન્ટાસ્ટિક, વોટ ડઝ DC સ્ટેન્ડ ફોર? કે Washington.com. એટલે તે વખતનો પેલો હેપનિંગ સબ્જેક્ટ હતો ને, તરત આમ શો બમ દઈને ઉચકાઈ જાય, તો તરત લોકોના કાન આવી જાય, ઓ યસ, ધીસ ઇઝ અબાઉટ અસ, ધીસ ઇઝ અબાઉટ. પછી અહીંયા આ એકવાર એમના કાન લઈ, અને પછી હું એમને મારી પોતાની સફર જ કરાવતો હતો, પણ એમનું ધ્યાન મને તરત મળી જતું હતું. આવી રીતે સૌથી પહેલો અમેરિકા ઉપર મેં, આ તો જોક પછી હકીકત બન્યો, પણ આઈ ટેક ધ પ્રિવિલેજ ઓફ કટિંગ, માય વાઇફ વોઝ ધેર ઇન ધેટ શો, શી ઇઝ અ વિટનેસ, કદાચ યાદ નહીં હોય એને. 96ની સાલમાં હું અને જયદીપ સ્વાદિયા અમેરિકામાં એક કોન્સર્ટ ટૂર કરવા ગયેલા, તો આપણે પ્રેસિડેન્ટ ક્લિન્ટન વોઝ આસ્કિંગ ફોર, વોઝ સીકિંગ ધ રી ઇલેક્શન ઇન 96. તો અમે લોકોએ 8મી નવેમ્બરે અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણી અને 2 નવેમ્બરે વોશિંગ્ટનમાં મેં આ જોક કટ કર્યો છે કે એક કાળિયાને સવાલ પૂછવામાં આવ્યો એક પ્રેસ રિપોર્ટર દ્વારા કે ભાઈ આવતીકાલે તને અમેરિકાનો પ્રેસિડેન્ટ બનાવવામાં આવે તો તું સૌથી પહેલું કામ શું કરે? એટલે કાળિયાએ જવાબ આપ્યો કે સાહેબ વ્હાઇટ હાઉસનું નામ બદલી નાખું. એ વખતે મને 1.5 મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળેલું છે. ઓબામા આવ્યા એમના આટલા વર્ષ પહેલા મેં આ જોક ક્રિએટ કરેલો છે ત્યાંથી. હા એક્ઝેક્ટલી. અને અમારે તો પેલું ગુજરાતીના લોકકથાકાર હોય ને તો વાર્તામાં ઓ હો 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 બાપા અમેરિકા ગયાતા એને ઝાકમ ઝોળ આખો દેશ કાંઈ ખબર જ ના પડે હું હાલે છે. અને આપણે ઓલો કાળોતરો કઈડે ને આપણે જે રાડ પાડી નાખીએ ને એવું તો ન્યાના પ્રેસિડેન્ટનું નામ ઓ બા મા.
ગુજરાતી ઉપર રવિવારે 9 વાગે
આવતા
જે રાજકોટની આસપાસના ગામના ગુજરાતી જે જોક
સંભળાવો બહુ સરસ.
એના જેવી કોઈ મજા
ને એનું કારણ શું છે ખબર છે? કે એ મીઠાશ ભરેલી છે. નેટિવ ભાષાની જે તળપદી ભાષા છે ને એની મીઠાશ ભરેલી છે. કાં હું હાલે છે હે પણ કાં આમ ક્યાં હેડ્યો હે આમ એ જે આખો જે કલ્ચર એના જે ટોનેશન્સ હોય આ ગુજરાતી ઉપર મેં બહુ સરસ એ કરેલું કે તમે કે ગુજરાતી એક ગુજરાતીમાં કેટલી બધી ગુજરાતીઓ બોલાય છે ખબર તમને? દાખલા તરીકે તમે મુંબઈથી શરૂ કરો આ તું જે કહે છે ને એની જ વાત કરીએ આપણે. તમે મુંબઈથી શરૂ કરો તો એક આજે પેલો થેલીના દૂધ આવતા થયા એ પહેલા ભૈયાઓ પહેલા એલ્યુમિનિયમના દેગડા લઈ અને દૂધ આપવા જાય ઘરે તો એ ભૈયાઓ જોડે જે ગુજરાતી સ્ત્રીઓ ગુજરાતી ગૃહિણીઓની એક ગુજરાતી એક હતી એ તમને ખબર જ ના પડે કે આ કઈ ભાષા છે. એટલે આમ સવારના 5:30 વાગે ભાઈઓ આમ ઘંટડી મારે એટલે પેલી ગુજરાતી જે સ્ત્રી હોય એ આમ અડધી ઊંઘમાં આમ બાણું ખોલે અને પછી આમ તપેલું ધરી અને ઊભી રહે ત્યાં સુધી ઊંઘમાં હોય. પણ પેલો જેવું દૂધ રેડે ને એટલે પેલું પ્રવાહીનું ઠંડક અહીંયા ફીલ થાય ને એટલે આખી જાગી જાય. ક્યાં ભૈયાજી તમારા દૂધ ઉપર તરબર તો બાંધતા નથી અને ભાવ છે ને આટલા બધા વધારે લેતા હે. પહેલી તારીખે હાથ ધરીને ઊભા રહેતા હે તે શરમ નહીં આવતા હે. ખાલી હે જ હિન્દીમાં, બાકી બધું ગુજરાતીમાં. હા શું થયું? તો પછી તમે આગળ નીકળો, મુંબઈ છોડો, પછી જરાક આમ મહારાષ્ટ્રની સરહદ વટાવો એટલે આવે એના પહેલા તું જે બોલી ને એના પહેલા ઉદવાડા અને બગવાડા કે જ્યાં ભીલાડ કે જ્યાં આવ્યા ઈરાનથી અને પેલા એ દૂધનો પ્યાલો રાણાએ મોકલાવ્યો અને પેલા રાજાએ અને પારસીઓ આમ સાકરની જેમ ભળી ગયા એ આવે ઉદવાડા બગવાડા. એનું એ લોકોનું એક પાછું એક ગજબનું ગુજરાતી. આપ અત્યારે તો નવરાત્રી ચાલે છે ને અત્યારે એટલે નવરાત્રિની એ લોકોની આખી એક મ્યુઝિકની સેન્સ બી ગજબની હોય છે. એટલે આ તારું શું નામ છે? રૂપેશ દેકરા તને ખબર છે કે એક આપણો એન મહેતા ઉતો એ તને ખબર છે કે નહીં? તું એ ઓળખ્યો કે એન મહેતાને? એન મહેતા એટલે નરસિંહ મહેતા. નહીં નહીં આ બગવાડાના પારસીઓ છે. એન મહેતા, એન મહેતા, હા એન મહેતા એટલે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનું પેલું ભજન તું એ સમજ્યું જ કે? સમજ્યું એટલે શું ખબર છે? સાંભળ્યું જ કે? સાંભળ્યું જ સમજ્યું કે? એ નરસિંહ મહેતાનું ભજન તું એ સમજ્યું જ કે? એટલે તું મને પૂછ કયું ભજન? પેલું નસી મહેતાને સરાવતી વખતે ફાઇનાન્સ નો પ્રોબ્લેમ નરિયો જો, પરંતુ ખોડાઈજીએ ચેક લખીને એવન નો પ્રોબ્લેમ દૂર કીધો જો. એવી રીતે મારા ખોડાઈજીએ એવન નો ભક્તોના દુખરો હરિયો જો. તને એ ખબર છે કે નહીં કે ઓરિજિનલી સોલેમાં ગબ્બરસિંહ પારસી હતો, પછી કંઈક સેન્સરમાં પ્રોબ્લેમ થયો એટલે ચેન્જ કર્યો અને એને પેલો યુપીનો બનાવ્યો. પણ એટલે ગબ્બરસિંહ પૂછે છે કેટલા માથીરાઓ ઉતા, એટલે કે બે સરદાર. તો કે તમે બે, એ લોકો બે ને તમે ત્રણ, તો પણ રિટર્ન થઈ ગયા. એવું સમજીને કે સરદાર તમને ઘણી બધી કોમ્પ્લિમેન્ટ્સો આપશે, આની સજા આની પનિશમેન્ટ તમને મળશે મળશે ને મળશે. પછી કંઈક પારસીઓએ વાંધો ઉઠાવ્યો એટલે એમણે છે, પછી સાહેબ તમે જાઓ આગળ. એટલે તો આનું પ્રિય, તારું નામ શું ભૂલી ગયો હું? હે હા, અનઘા, આટલું સરસ તારું નામ છે અનઘા. વાહ વાહ, ક્યાંક મેં સાંભળેલું નામ છે કોઈ. અમે નાગરો બહુ જ એક્સેપ્શનલ નામોના ગાંડા પાગલ. અનઘા મેં કોઈક જગ્યાએ મહારાષ્ટ્રીયન નામ મેં સાંભળ્યું છે. હા, તો તારું પ્રિય શહેર આવ્યું હવે તો. આપણે છોડ્યું મુંબઈથી, પછી ઉદવાડા બગવાડા આવ્યા. હવે સાહેબ જે શહેરની પોતાની ગુજરાતી ડિક્શનરી છે એક, એ શહેર આવ્યું હવે સુરત. સુરત, હા. અને સુરત એટલે આખી આખી પોતાની નવી ડિક્શનરી સાહેબ, ગુજરાતી ભાષાનો અલગ શબ્દકોશ રાખે. હા, અને તમને ખબર છે એને લીધે જ હજુ સુરતને રેડિયો સ્ટેશન નથી મળ્યું. હા, એટલે એમાં મેં એક ગઝલ લખેલી એ ભાષામાં, બહુ ચાલેલી. 96માં અમેરિકા આખું ગાંડું હતું એ ગઝલ પાછળ. હું ચીનુ મોદી ને આદિલ મંસૂરી શો કરતા હતા કે ઢીરુને જોઈને ઊંહો હવે ગાડી ચલાવતો છે. આ એમ કે એ ધીરુભાઈ અંબાણી તે વખતે ટોપ પર હતા, તો કે આમ કે એ ઢીરુને મેં આ ગઝલ ડેડિકેટ કરેલી મળે, જે ઢીરુ દરેક ગવર્મેન્ટમાંથી પોતાના મનગમતા લાયસન્સીસ મેળવી આવતો છે, કે ઢીરુને જોઈને ઊંહો હવે ગાડી ચલાવતો છે. ઈઢી ચાલે તો ઠીક છે, નહીં તો એની બહેનને હારી ચલાવતો છે. આવી એક આખી ગઝલ લખેલી. પણ સુરતનો આખો ગુજરાત કાયમનું ઋણી એટલા માટે રહેશે કે સુરતે ગુજરાતીનો મોટામાં મોટો હ્યુમરનો સર્જક આપ્યો, જ્યોતિન્દ્ર દવે, ધ ગ્રેટેસ્ટ હ્યુમરિસ્ટ અકોર્ડિંગ ટુ મી ઓફ ધી વર્લ્ડ. ને મેં વુડહાઉસને એ બધાને વાંચ્યા છે, માર્ક ટ્વેનને એ બધાને, અને છતાં કહું છું કે ઇઝ ધ ગ્રેટેસ્ટ હ્યુમરિસ્ટ ઓફ ધ વર્લ્ડ ફોર સમ ઓબ્ઝર્વેશન ઓફ જ્યોતિન્દ્ર દવે. હવે હું તમને સમજાવું કેમ હું એને ગ્રેટેસ્ટ કહું. એટલે જ્યોતિન્દ્ર દવે એટલે કોણ? એટલે એના બિરબલનો અવતાર, 20મી સદીનો બિરબલ. એમના વાઇફ એક વખત એમને કોઈક ફંક્શનમાં લઈ ગયા, અને એ મંડળના એ પ્રમુખ હતા એમના વાઇફ, અને આમને ચીફ ગેસ્ટ તરીકે લઈ ગયા જ્યોતિન્દ્ર દવેને. એટલે એમણે શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો, હવે મારા પતિ જે ગુજરાતીના બહુ મોટા સાક્ષર છે એ આપને સંબોધશે. એ જ્યોતિન્દ્રભાઈ ઊભા થયા અને એમણે કહ્યું કે શાળાઓ અને સાળીઓ, કારણ કે એમણે ભાઈઓ અને બહેનો કહેલું ને. આવી શાર્પનેસ, આવી શાર્પનેસ સાહેબ. એટલે જ્યોતિંદ્ર દવે તો કઈ ગજબનો માણસ હતો. એટલે એક વખત ઉમાશંકર જોશી, આપણા બહુ મોટા કવિ, જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો એમને, ઇન્ડિયાનો હાઈએસ્ટ લિટરરી એવોર્ડ, એ ઉમાશંકર જોશીએ કંઈક જ્યોતિન્દ્ર દવેની ભંકસ કરી. એમ કે જ્યોતિન્દ્ર, એમ કે તું જ્યારે નાનો હતો ને, જન્મ્યો ને, ત્યારે તારા મા બાપને દ્વિધા હતી કે આવનાર સંતાનનું નામ શું પાડવું. પછી બહુ વિચાર કરીને એમણે, એ લોકોએ નક્કી કરેલું કે જો છોકરી આવશે તો એનું નામ જ્યોતિ પાડીશું, અને છોકરો આવશે તો એનું નામ જ્યોતિન્દ્ર પાડીશું. પછી તારું નામ જ્યોતિન્દ્ર, તું છોકરો આવ્યો એટલે તારું નામ જ્યોતિન્દ્ર પાડ્યું. આવું કંઈક ઉમાશંકર જેટલા આટલી મોટી હાઈટના માણસે જ્યોતિન્દ્ર દવે નામના બિરબલની ટિંગલ કરી. જ્યોતિન્દ્ર દવે અડધી સેકન્ડમાં પાછો જવાબ આપ્યો એમને કે ઉમાશંકર, તમે જન્મ્યા ત્યારે તમારા મા બાપને આ જ દ્વિધા હતી. એમણે નક્કી કરેલું કે જો છોકરી આવે તો એનું નામ ઉમા પાડીશું, અને છોકરો આવે તો એનું નામ શંકર પાડીશું. પછી તમે આવ્યા. આવો ખેપાની માણસ જ્યોતિન્દ્ર દવે. જ્યોતિન્દ્ર દવે એટલે કોણ? આપણે બધા અત્યારે ક્રિકેટના ગુલતાન થઈ ગયા છીએ. 130 કરોડની જનતામાંથી 105 કરોડ લોકો ક્રિકેટના શોખીનો છે ભારતમાં. એક સોસાયટીમાંથી હું પસાર થતો હતો, ટેલિવિઝન ચાલતું હતું ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટમાં, મારે ઉપર જવું હતું. અમે બેન ટીવી ખોલીને બેઠેલા. મેં એમને પૂછ્યું કે શું સ્કોર થયો? તો કે 35-2. મેં કહ્યું, તમારો પર્સનલ સ્કોર નથી પૂછતો, નેશનલ સ્કોર પૂછું છું. એટલે આવી ક્રિકેટ ગેલી આપણે પ્રજા છીએ. તે 62-63ની સાલમાં વિનુ માંકડ એક ઇંગ્લેન્ડમાં ટેસ્ટ રમી આવેલા, એક સિરીઝ. વિનુ માંકડ આપણા બહુ જ મોટા ક્રિકેટર, અને એ કંઈક એમણે એક મેચમાં 163 રન અને 7 વિકેટ લીધેલી. અને એ પછી એવું નક્કી થયું કે આજ પછી આ ટેસ્ટને, વિઝડન કરીને એક બહુ મોટું ક્રિકેટનો એન્સાયક્લોપીડિયા છે, એમાં એવું નોટ થયું, એવું નોટ નોંધ કરવામાં આવી કે આજ પછી આ ટેસ્ટને, ટેસ્ટ મેચને લોર્ડ્સ ટેસ્ટ મેચ તરીકે નહીં ઓળખાવાય, પણ માંકડ ટેસ્ટ મેચ તરીકે ઓળખાવાશે. આટલું મોટું ઓનર લઈને વિનુ માંકડ આવ્યા બ્રેબોન સ્ટેડિયમમાં, સીસીઆઈ તરફથી એમનું સન્માન. અને સાહેબ જયસુખલાલ હાથી, બહુ મોટા આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટના મિનિસ્ટર, એમના દ્વારા વિનુભાઈનું સન્માન, અને જ્યોતિન્દ્ર દવે એના સંચાલક કાર્યક્રમના. આપણે તું કહે છે ને સંચાલક, એટલે હું કઈ સંચાલક છું જ નહીં. આ કેવો સંચાલક હતો! આટલા મોટું વિનુ માંકડની આટલી મોટી અચીવમેન્ટ, જયસુખલાલ હાથી જેવા પોલિટિકલ પર્સનાલિટી, કેબિનેટ મિનિસ્ટર ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, અને વિનુ માંકડનું સન્માન, એમાં જ્યોતિન્દ્ર દવે સિવાય કોઈ યાદ જ ના રહ્યું લોકોને. એ સંચાલક હતા. એમણે આવીને એટલું જ કહ્યું કે ભાઈ, મને આજના કાર્યક્રમની બીજી કંઈ ખબર નથી, પણ આજે હાથી માંકડનું સન્માન કરી રહ્યા છે. ધીસ ઇઝ ધી પાવર ઓફ ગુજરાતી લેંગ્વેજ. તો એ જ્યોતિન્દ્ર દવે એક જોક લખ્યો છે એમના રોગ યોગ ને પ્રયોગ નામના પુસ્તકમાં, કે એમ કે એક વખત ગણિતના એક પ્રોફેસરને, જે પેલો બિલકુલ ચાંપલો વેદીઓ, અક્કલ નહીં કોઈ ભણ્યા વગરની એ પ્રકારનો હોય છે ને એવો માણસ, એનો એક સુરતી જોડે ઝઘડો થયો. હવે સુરતીઓ શેમાં ચેમ્પિયન છે એ તો સુરત પ્રેમીઓ જાણે જ છે. એટલે હા, એટલે સુરત પેલા સુરતી પેલા પેલા પ્રોફેસરે બિચારાએ ધીરજથી વિવેકથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ જેમ જેમ પેલો સમજાવતો ગયો એમ એમ પેલો સુરતી વધારે ને વધારે એક્સાઇટ થતો ગયો, અને છેવટે પોતાના ઓરિજિનલ સ્વભાવ પર ઉતરી પડ્યો. એ કમજાત, મૂંજી, સુવરના બચ્ચા. હવે આટલી બધી ગાળો ગણિતના પ્રોફેસરે કોઈ દિવસ સાંભળેલી નહીં, તો ચૂપ થઈ ગયો. જ્યોતિન્દ્ર દવે લવે દવે લખે છે પછી પુસ્તકમાં કે શત્રુ મૂંઝાયો છે એમ જાણીને પેલા સુરતીએ પોતાના ભાથામાંથી વધારે બાણ છોડવા માંડ્યા કે આખા ખાવ હરા માડકાના પાજી મુગોમર. આટલી બધી ગાળો જેને જિંદગીમાં કોઈ દિવસ ઊંચા અવાજે પવલામાં પાણી પીશો, આપણે ઉભય પક્ષે લેવડ દેવડ કરી લઈએ આવી ભાષા બોલવા વાળો પ્રોફેસર, એ આટલી ભાષાથી આમ જેને કોઈ દિવસ કોઈની જોડે ઊંચા અવાજે વાત નથી કરી, એ આવા ગાળના માર પછી ચૂપ બેસ એમ ગણિતનો પ્રોફેસર તડુક્યો. અને પછી અડધી મિનિટના પોઝ પછી ગણિતના પ્રોફેસરે સામે આપવાની શરૂ કરી કે મુગોમર હાઇપોટેન્યુઅસ ટેન્જન્ટ, તે કે શું કહે છે તારા બાપને, ફરી બોલ માકડા, ભૂકે છે શું ગદ્દા, તે કે બેસ બેસ આઈસોસેલિસ, કાળુકર અહીંથી પાયથેગોરાસ, તે કે તારો બાપ પાયથે પાયથે પાયથે, તું જે કહેતો હોય તે તારો બાપ, તે કે જાય છે કે નહીં અહીંથી 9-point સર્કલ, કોશન્ટ, જીસીએમ ડિનોમિનેટર, બાયનોમિયલ થિયરમ, કોમન ફેક્ટર. સાહેબ પેલો ભાગી ગયો, સુરતી ભાગી ગયો, અને 15 દિવસ પછી પોતાના દોસ્તારને મળ્યો એક બીજા સુરતીને, તો બીજો સુરતી કે હારા આટલો ચેમ્પિયન ગારો બોલવા વાળો, અને હારા એક પંટુજીટી એક માસ્ટરટી હરીખડું, એ કે હારો હું બધી નવી નવી ગારો બોલતો ઉઠો, આપણી તો એકે અમજમાં નહીં આવે એવી ગારો. પછી તમે આગળ જાઓ સાહેબ, એટલે જે એમ કે જેને કહેવાય ને કે અમારે સુષ્ઠુ નાગરો જે અમે બધા, એમનું એક બહુ ચાંપલું શહેર આવે જેનું નામ છે વડોદરા. એટલે વડોદરામાં એટલે એટલા એ સમજ્યા એ પછી એ લોકો ઉચ્ચાર, અમે નાગરો બધા ઉચ્ચાર શુદ્ધિમાં હા ઘણા એમાં એમાં અમે બધા નાગરો છે ને ઉચ્ચાર શુદ્ધિમાં એટલા બધા શુદ્ધ કરીએ કોશિશ કે અમારે સ બોલતા સીટી વાગે. મને એક વડીલે પૂછેલું કે કેમ શોભી શું ચાલે છે, બધું કઈ નહીં ટ્રેન ઉપડી જશે, ખબર છે પેલા બે સીટી વાગે એટલે ટ્રેન ઉપડી જતી હતી વેસ્ટર્ન રેલવેની રેલવેની. પણ ત્યાં અમારા એક મિત્ર છે મિહિર ભટ્ટ કરીને, રૂપેશ સાંભળજે, મિહિર ભટ્ટ કરીને એક અમારા મિત્ર છે, સચ અ પાવરફુલ સેન્સ ઓફ હ્યુમર. એટલે હું તમને એક સવાલ પૂછું, એટલે મિહિરે મને પૂછેલો ત્યારે મને આ જગતનો હ્યુમરસમાં હ્યુમરસ સવાલ લાગેલો કે આપણે સ્ત્ર છે ને એ મીર આમ બોલે છે સ્ત્ર, એને સ્ત્ર ને બધું શું ચાલે છે એવી રીતે બોલે છે. મારે તમને એ પૂછવાનું કે સ્ત્ર ખબર છે, સ્ત્ર પેલી સ્ત્ર આવે, સ્ત્રનું ગુજરાતી શું થાય બોલો, જે કહેશે ને સાચો જવાબ આપશે ને એમને મારા તરફથી 1,000 યુરોનું ઇનામ આપીશ. બોલો સ્ત્રનું ગુજરાતી બોલો, દળ સળી પીવા સળી ભૂંગળી, પછી બીજું કહું પવન પાસળી, કહું 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 સ્ત્ર એટલે પીવા સળી. પછી અમારે મિહિર ભટ્ટ એને કહેલું, કેમ કે આપણે આ એડવર્ટિઝમેન્ટની દુનિયા કેટલી બધી બનાવટી બધું ક્લેમ કરીને આપણી તરફ એમની તરફ ધ્યાન ખેંચે લોકોનું, પણ એમ કે એક એડવર્ટિઝમેન્ટ છે એટલી બધી ઓનેસ્ટ એડવર્ટિઝમેન્ટ છે, દુનિયાની સૌથી ઓનેસ્ટ એડવર્ટિઝમેન્ટ છે, ખબર કઈ? લોમા હેર ઓઇલની. ખબર પેલું લોમા હેર ઓઇલ આવતું હતું એક, તમે બધા તો બેલક્રીમ ને બધા વાળા છો, પણ જૂના જમાનામાં તમારા પપ્પાઓએ લોમા હેરક્રીમ વાપર્યું જ હોવું જોઈએ, લોમા હેરક્રીમ આવતું હતું. એમ કે એની એની ઓનેસ્ટીના 3 કારણો છે. સૌથી પહેલા તો એ લોકો લખે છે કે લોમા ડોન્ટ બાય. બીજું એ લોકો એમ લખે છે કે સફેદ વાળ શ્યામ કરે છે, એટલે કે સફેદ વાળ તો શ્યામ એટલે કે કૃષ્ણ ભગવાન કરે છે, એમાં અમે કંઈ ના કરી શકીએ. અને ત્રીજું એમની ઓનેસ્ટીનું સૌથી મોટું કારણ એ છે કે એ લોકો લખે છે કે એમએમ ખંભાતવાળાની આ બનાવટ છે, આ ઓરિજિનલ નથી.
દરગાના બહાર છે તો ઉતરો હું સ્ટેશન પરથી, મેટ્રો છે અંડરગ્રાઉન્ડ, તો ત્યાં હું નીકળો ને તો મેં એ જોયું પેલા બેગર્સ પાસે પ્લેકાર્ડ જોયું કે ભાઈ પ્લીઝ પ્લીઝ ગીવ મી સમ મની ફોર બિયર, ભીખ માંગે છે પણ ઓનેસ્ટલી કહે છે કે બિયર માટે હું ભીખ માંગું,
કરેક્ટ કરેક્ટ કરેક્ટ,
એટલું ઓનેસ્ટી છે.
વાહ 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 વાહ,
ક્યા
બાત, બહુત અચ્છે બહુત અચ્છે, વાહ વાહ,
કરેક્ટ.
પછી આપણે વડોદરાથી ગાડી આગળ વધારીએ તો તમે આમ થોડાક આમ જાઓ ને, આમ જવાને બદલે તો દાહોદ ને ગોધરા, એ ગોધરાના ઓરાજીઓ એટલે આજે બિચારા આખી કમ્યુનિટીને આ સાલા હરામખોરોએ બદનામ કરી નાખી, પેલી S6માં બાળીને આ બધું. બાકી ગોધરાના જે ઓરાજીઓ જે છે ને, એ તો એટલા બધા ગોધરાવાલાઓ, બધા ઓરાજીઓ એટલા સિમ્પલ સાદા ભોળા મુસ્લિમો, પેલા જમાતખાનાવાળા, મસ્જિદવાળા નહીં, જમાતખાનાવાળા બધા, બહુ ઘણી ઘણી મોટી, ઘણી ઘણી મોટી, યસ યસ. એટલે કે બે ઓરાજીઓ વાત કરતા હતા કે ગઈકાલે તો વીટી સ્ટેશન આગળથી પસાર થતા ઉઠા ને તો પુરાના દુશ્મનો મળ્યા, તો સાલા અમે લોકો તો બહાર જ જને એમનું ટ્રનનું ટોલું, તો પછી અમે તો જે ટાંટી જે ભાગા 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 તે વીટી ટીટે ઢેઠ ભીંડી બજાર સુધી ભાગા, તે લોકો પણ વીટી ટીટે ભીંડી બજાર સુધી અમારી પાછળ પાછળ ભાગા, તે રસ્તામાં ઈંટો પરેલી, રસ્તામાં ઈંટો પરેલી, તે એમને તો અમારી ઉપર ઈંટો ઉછારી, તે એમની ઈટ ને અમારી પીટ, ડે ધરાધર ડે ધરાધર. પછી હવે તમે આમથી જઈને આમ જાઓ એટલે સાહેબ કરકસરની વર્લ્ડ કેપિટલ આવી ગઈ, અમદાવાદ વર્લ્ડ કેપિટલ, ચિંગુસાઈ ની વર્લ્ડ કેપિટલ સાહેબ. હા હા, નહીં મારી વાત સાહેબ, મારો આ લેંગ્વેજ નો ફ્લો પતી જવા દે પછી કેજે. તો એટલે એટલે કેવું ખબર છે, પણ આમ કે પેલા મનર મોદીની એક બહુ સરસ કવિતા છે, એમાં પહેલી પંક્તિ, પહેલી કવિતા, પહેલી ચાર પંક્તિની કવિતા છે. રૂપેશ સાંભળજે, તું પેન્સિલ ભલે છોલે પણ સાંભળજે મને, તે તે ચાર પંક્તિની કવિતા છે, એમાં પહેલી પંક્તિ છે ને એ તો જગતમાં કોઈ પણ જગ્યાએ બને, હેલસિંકી, સાન ફ્રાન્સિસ્કો, ઉત્તરસંડા, હિંમતનગર, મુંબઈ, કોઈ પણ જગ્યાએ બને. પણ બીજી પંક્તિ માત્ર અમદાવાદમાં બને એવી ચાર પંક્તિઓ છે, કે દિલ તમોને આપતા આપી દીધું. હવે આ તો દિલની ફેંકાફેંક દરેક જગ્યાએ ચાલતી હોય છે, દરેક ઉંમરે ચાલતી હોય છે. માશૂક કા બુઢાપા લજ્જત દિલા રહા હૈ, પ્રિયતમાનું બુઢાપો આનંદ આપી રહ્યો છે. માશૂક કા બુઢાપા લજ્જત દિલા રહા હૈ, અંગુર કા મજાબ કિશમિશ મેં આ રહા હૈ. એટલે દરેક ઉંમરે ફેંકાફેંક ચાલતી હોય. તો કે આપણે દિલ તમને આપતા આપી દીધું, પામતા પાછું અમે માપી લીધું. આ ખાલી અમદાવાદમાં બને પાછું. દિલ તમને આપતા આપી દીધું, પામતા પાછું અમે માપી લીધું, માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં ચો તરફથી કેટલું કાપી લીધું. પણ એ અમદાવાદની, તમે બધા અમદાવાદના કેટલા છો મને ખબર નથી, પણ અમદાવાદમાં બોસ અત્યારે પણ, અત્યારે તો ખબર નહીં, હવે તો હમણાં ચાલુ ઉંમર લાયક થઈ ગયો એટલે હવે બોલું એ ધ્યાન નથી અપાતું, બાકી એક જમાનામાં અમદાવાદના ગુજરાતી પેપરોમાં જે કોપી રાઇટિંગ થતું હતું ને ફિલ્મોની એડવર્ટિઝમેન્ટનું, એમાંથી તમને મનોરંજનનો ભરપૂર મસાલો મળી આવે. મેં મારી સગ્ગી આંખે 35 વર્ષ પહેલાં એક જાહેરાત વાંચેલી છે, અમદાવાદમાં પહેલી જ વાર, ઇન્સાનિયત. બીઆર ચોપરાની ફિલ્મ રિલીઝ થતી હતી ઇન્સાનિયત નામની, અને અમદાવાદમાં મેડન રિલીઝ હતું. પણ આવી રીતે જાહેરાત થાય, અમદાવાદમાં પહેલી જ વાર ઇન્સાનિયત. અને બીજી એક તો બહુ જ ભેદી જાહેરાત છે, અને ધીસ ઇઝ નોટ અ કુક્ડ અપ સ્ટોરી ટુ એન્ટરટેન યુ, અમે મારી સગ્ગી આંખે આ જાહેરાત વાંચી છે, અને ભયંકર ભેદી જાહેરાત છે. એટલે આજે રાત્રે ઘટાડેલા ભાવમાં મોટા ઘરની વહુ, આજે રાત્રે ઘટાડેલા ભાવમાં મોટા ઘરની વહુ બુકિંગ પૂર બહારમાં ચાલુ છે. પછી તમે ત્યાંથી આગળ જાઓ એટલે તો હે ને તમે બધા જ્યાંથી રાજકોટ ને આ ભાવનગર ને જામખંભાળિયા ને બધેથી અહીંયા આવીને ઠલવાઈ ગયા ને ક્યાં ના ક્યાં પહોંચી ગયા તમે બધા, અણુમાંથી ઘણું થઈ ગયા. પણ ત્યાં ઓલા કાઠિયાવાડના બાપુઓ છે ને બધા, એ બધા ઠાકર થાળી થઈ ગયા છે. રાજપાટ જતા રહ્યા એટલે બધા મગજની બુરી જતી નથી. એટલે કાઠિયાવાડના બાપુઓ બધા છે ને તે કેવા થઈ ગયા છે ખબર છે? મેં છે ને નાટક લખેલું રમેશ પારેખ ઉપર, એમાં પેલો ઇન્ટરવ્યુ લેવા વાળો પૂછે છે રમેશ પારેખને કે આલા ખાચર એટલે હું. એટલે રમેશ પારેખ કહે છે એને કે આલા ખાચર એટલે પોતાની ભૂતકાળની સમૃદ્ધિને વર્તમાન કાળ સમજીને વાગોળ્યા કરે એનું નામ આલા ખાચર. એટલે પેલો રિપોર્ટર પૂછે છે કે હું કઈ સમજો નહીં, એટલે સમજાવું. ચાલી રહ્યો હોય માગવાનો સમય અને સમજે એમ કે આપવાનો સમય ચાલે છે. શિયાળા ખાચર એટલે કે હું એમ કે હું થયું કે કાઠિયાવાડમાં એમ કે એક બાપુ કાઠિયાવાડના પોતાના રજવાડાની અંગાથે એક ઝાડની માયલી પર બેઠા હતા. એ મારી એ ઝાડની એટલે કાઠિયાવાડના બાપુ ઘરબાર વગરના થઈ ગયેલા અને પોતાની ઘર વખરી લઈને ઝાડની નીચે બેઠેલા. એ બાજુમાંથી મારા જેવો એક માદલો માણસ ખાંચતો ખાંચતો પસાર થયો. એટલે બાપુ મને પૂછે કાં ગદના હું હાલે છે? મેં તો બાપુ કંઈ નહીં હાલે, બધું આ ત્રણ ચાર દીથી તાવ કરી ગયો, જરા અસુખ જેવું લાગે છે. એટલે બાપુએ ગજવામાંથી વિસ્કીની ક્વાર્ટરની બાટલી કાઢી મને આપીને મને કીધું કે લે ગટગટાવી જા, તાવ જતો રહેશે. બધું હે બાપુ તાવ ખરેખર જતો રહેશે? મને કે રાજપાટ જતા રહ્યા ત્યાં તાવ નહીં શું વિચાર. કાઠિયાવાડના બાપુ છે ને એમણે સાપામાં મફત નામના સાપામાં, સાપાનું નામ શું ખબર છે? મફત. એ મફત નામના સાપામાં એમણે જાહેરાત આપી કે નોકર જોઈએ છે, પગાર નહીં મળે, હવારનું જમવાનું આલીશ ને સાયકલ ચલાવતા આવડવી જોઈએ. એટલે મારા જેવો વખાનો માયરો બાપુ પાસે પહોંચી ગયો. મેં બાપુ તમારી સાપામાં જાહેરાત વાંચી, નોકરી જોઈએ છે, તે પગાર નહીં મળે ખબર છે ને ગદના? મેં તો હાલશે બાપુ, પણ હવાનું જમવાનું તો હાલશો ને? તે આ જવાનું હવાનું જમવાનું મળશે, પણ સાયકલ ચલાવતા આવડે છે? મેં તો સાયકલ ચલાવતા આવડે છે ત્યાં તો આવ્યો છું, પણ મારે કામ શું કરવાનું? એ તો કયો? તો કે જો પણ એ સાયકલ પડી અહીંયાથી બે માઇલ દૂર સદાવ્રત છે ત્યાં તારે જમી આવવાનું ને મારા માટે બંધાવી આવવાનું. કાઠિયાવાડના એક બાપુ છે ને પોતાના ઘરવાળાની અંગાથે કુસકુસ હોતા એ જોવા ગયા. તે ઇન્ટરવલ સુધી તો બાપુના જે ઘરવાળા હતા એનું મગજ ઠેકાણે રહ્યું. પછી ઇન્ટરવલ પછી અમારા ઘરવાળાની માફક બાપુના ઘરવાળાએ મૂડ આઉટ થઈ ગયા અને એકદમ બાપુની ઉપર આમ આમ ગુમસુમ થઈને જોવા માંડ્યા. એટલે બાપુ કે કાં હું થયું? ઇન્ટરવલ સુધી બધું ઠેકાણે હતું. એટલે પેલી ઘરવાળા કે બાપુના સુપર બાપુ કે આ તમે કાજોલ ને જેવી રીતે શાહરૂખ ખાન પ્રેમ કરે છે ને એવી રીતે કોઈ તમને પ્રેમ નથી કર્યો. એટલે બાપુ કે તારું દિમાગ ઠેકાણે છે કે નહીં? આ બંનેને પ્રેમ કરવાના કરોડ કરોડ રૂપિયા મળે છે, મને કોઈ 50,000 રૂપિયા આપે તો આના કરતા હારો પ્રેમ કરીને દેખાડ્યો, અને એમાંય બૈરી બીજાની તે તો 50,000 એ નથી કોઈ પાછા. થેન્ક યુ.
હવે કે પેલી તારી વાત, તું શું કહે છે?
મારી છે ખરી કે આપણે વાત કરીએ એના પહેલા આપને કોઈ પ્રશ્ન હોય ને?
હા જરૂર જરૂર
તમે પૂછો. પણ મારો એક પ્રશ્ન તમને એ છે, તમે આટલા બધા કવિઓ સાથે જીવ્યા છો અને ખરેખર આપ સૌને કહું આપણું મને એમની કિંમત એટલા માટે છે, મેં કદાચ આપમાંથી કોઈને કીધેલું છે કે રમેશ પારેખ સાહેબ એક વખત આ જ રીતના એક ફંક્શનમાં રમેશ પારેખ સાહેબ બેઠેલા અને એમની બાજુમાં હું બેઠેલો, પણ મને ખબર નહીં કે રમેશ પારેખ છે. પછી જે એ શાંત થઈ ગયા રમેશ પારેખ, પછી જયારે એનું છાપામાં બહુ વાંચ્યું, ટીવીમાં બહુ જોયું, એટલે આ ભાઈ જોડે હું બાજુમાં બેઠો હતો, અને મને ખબર પડી, ખબર ખરી કે રમેશ પારેખ છે, પણ એમનું કવન આટલું બધું છે એ મને ખબર નથી. બરોબર, એટલે કદાચ આવનારી જનરેશન 10 વર્ષ પછી કદાચ ક્યાંક ક્યાંક તમને ખબર પડે કે શોભિતભાઈ આ હતા, પછી આપણને ફીલ થાય કે હા હું તો એમની પાસે બેઠેલો. મારો તમને સિમ્પલ પ્રશ્ન એ શોભિતભાઈ, તમે આટલા બધા લોકો સાથે કામ કર્યું, કવિઓ સાથે, સર્જકો સાથે, તમને સૌથી વધારે કોણ ગમ્યું અને કેમ?
સી, આમાં કેવું છે કે હું પળમાં જીવવાળો માણસ છું. મારા સદગુરુ ઓશો ની પાસેથી એક જ શીખ મળી છે મને કે કશું પણ કાયમી નથી, દુઃખ પણ કાયમી નથી, સુખ પણ કાયમી નથી, જન્મ પણ કાયમી નથી, મૃત્યુ પણ કાયમી નથી. ઇટ્સ એન ઇટર્નલ પ્રોસેસ. સો આઈ વુડ ટેલ યુ વન થિંગ, સમથિંગ વેરી પર્સનલ આઈ વુડ શેર વિથ યુ ઓલ, કે વિથ વોટ એવર ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ આઈ સ્ટાર્ટેડ માય લાઈફ, એટલે જેને કહેવાય કે બિયર પીવા માટે ભીખ માંગવી પડે એવા દિવસો, તે કહ્યું એ પ્રમાણે, અને બિયર તો જોઈએ જ પાછો, અને ભીખ માંગવી પડે એવા દિવસો, ત્યાંથી લઈને હુઝ હુ ઓફ મુંબઈ, ઓફ ગુજરાતી ભાષા, જે પણ સ્ટેટસ મળ્યું એની પાછળ ઘણું બધું ખુવાર પણ થવું પડ્યું, પણ એ ખુવાર થવાનો જરાક પણ રંજ ન રહ્યો, અને સ્ટેટસનો અહમ આવી જાય એટલો આનંદ નહીં આવ્યો. એનું કારણ એક જ કે હું જાણું છું કે કશું પણ પરમેનન્ટ નથી, એટલે એ મોમેન્ટ પતી ગઈ ને પછી એ મોમેન્ટ ભૂલીને બીજી મોમેન્ટ તરફ જવાનું, એ મોમેન્ટનું હું જિંદગીમાં એક પણ વસ્તુ કેરી ફોરવર્ડ નથી કરતો. આઈ નેવર કેરી ફોરવર્ડ એનીથિંગ. મને ને માને ને તારે ઝઘડો થયો, ખલાસ, આપણે મા બહેનની લેવલ પર વાત પહોંચી ગઈ, ગમે તે થયું, પણ હું 5 મિનિટ પછી એમ કહું આપણે પબમાં જઈએ ને, ચાલ ને યાર. હું એનો અર્થ એ નથી કરતો કે હું પેલાને ડિસરિસ્પેક્ટ કરું છું, જે મારો ઝઘડો છે તારી જોડે ને એ તો છે જ, પણ એ ઝઘડા પછી આ પણ છે. કારણ કે મેં એક બહુ સરસ ગઝલ લખેલી, તમને સંભળાવું, કે ક્યાં કશી ચિંતા જ છે, ઘર તો સદા મોજૂદ છે, ક્યાં કશી ચિંતા જ છે, ઘર તો સદા મોજૂદ છે, પગતળે ધરતી ને અંબર તો સદા મોજૂદ છે, આ મારું ઘર છે. ક્યાં કશી ચિંતા જ છે, ઘર તો સદા મોજૂદ છે, પગ તળે ધરતી ને અંબર તો સદા મોજૂદ છે, દ્વેષ, ઈર્ષા, વેર ઓસરતા ઉછરતા જાય છે. ધીઝ આર ઓલ ધ નેગેટિવ ક્વોલિટીઝ. બહુ ધ્યાનથી સાંભળજો આ શેર. દ્વેષ, ઈર્ષા, વેર એ ઓસરતા ઓછા થતા અથવા ઉછળતા વધતા જાય છે, કારણ કે આ બધી નેગેટિવ ક્વોલિટીઝ છે. કારણ કે આ નેગેટિવ ક્વોલિટીઝ એ આપણા કંટ્રોલમાં છે, આપણે કેટલી વધારીએ એટલી વધે છે, કેટલી ઘટાડીએ એટલી ઘટે છે, આપણા કંટ્રોલમાં છે આ નેગેટિવ ક્વોલિટીઝ. હવેની પંક્તિ સાંભળજે. દ્વેષ, ઈર્ષા, વેર ઓસરતા ઉછળતા જાય છે, છે અજન્મા. અજન્મા શબ્દ ઉપર તમને સમજાવું, અજન્મા એટલે કે જેનો જન્મ જ નથી થયો, જે બધા ભગવાનો છે ને એ અજન્મા કહેવાય, કે જેમનો જન્મ જ નથી, એ લોકો છે જ, પૃથ્વી અસ્તિત્વમાં આવી એને ત્યારથી છે, અથવા તો પૃથ્વીનું અસ્તિત્વ એમને લીધે છે, આપણે જો માનતા હોઈએ તો. એટલે અજન્મા જ. એક શું અજન્મા છે એ પછી હમણાં કહું છું. દ્વેષ, ઈર્ષા, વેર ઓસરતા ઉછળતા જાય છે, છે અજન્મા. ઢાઈ અક્ષર તો સદા મોજૂદ છે, પ્રેમ તો કાયમ છે. મારે અને મનીષને બાપે માર્યાના વેર હોય, અમારા પ્રોપર્ટીના ઝઘડા થયા હોય, બાજુબાજુમાં ખેતર હોય અને અમારા બંનેના બાપ દાદાઓએ એકબીજાના બાપ દાદાઓને મારી નાખ્યા હોય, પણ છતાં પણ હું કોઈ પણ મોમેન્ટે જઈને મનીષને એટલું કહી શકું છું કે ચાલ બધું ભૂલી જઈએ અને જલસા કરીએ. કારણ કે પ્રેમ એક જ મિનિટમાં થતી વાત છે, બાકી આ બધા માટે તમારે બહુ સમય લગાડવો પડે છે. દ્વેષ, ઈર્ષા, વેર ઓસરતા ઉછરતા જાય છે. છે અજન્મા, ઢાઈ અક્ષર તો સદા મોજૂદ છે. હવેનો શેર સાંભળજો તમે બધા. પ્યાસ પહોંચાડીશ સીમા પર ચરમ તો મેળવીશ. તારી પ્યાસ જે છે, તરસ જે છે, એને તું ટોપની તરસ બનાવશે ને ત્યારે તને મળશે. શું મળશે? બીજી લાઈનમાં છે, પ્યાસ પહોંચાડીશ સીમા પર ચરમ તો મેળવીશ. ભીતરે તારી સરોવર તો સદા મોજૂદ છે. અંદર સરોવર પડ્યું જ છે, પણ તારી પ્યાસ એ સરોવર સુધી જવા માટે ટોપની હોવી જોઈએ, તો તું ત્યાં સુધી પહોંચી શકીશ. અને છેલ્લો શેર છે એનો, કે એ જન્મમાં પણ હું પંકાયો તો ગાલિબ નામથી. એ જન્મમાં પણ હું પંકાયો તો ગાલિબ નામથી, આપથી શોભિત શાયર તો સદા મોજૂદ છે. હવે તારા સવાલનો બે લાઈનમાં જવાબ આપું કે મને બધાની જોડે બહુ ફાવે છે. આ આટલા લોકો જે અત્યારે બેઠા છે એ મારી આંખમાં વસી ગયા છે. એમાં પેલી છોકરી જે છેલ્લે બેઠી છે એ લગભગ 22 મિનિટ મોડી આવી, તો એ એટલી 22 મિનિટ મોડી પણ તમારા જેટલી જ મારી આંખમાં વસી ગઈ છે. હું કહેવા એ માગું છું કે આઈ ડોન્ટ કેરી ફોરવર્ડ એનીથિંગ એન્ડ આઈ કેરી એવરીબડી વિથ મી. એટલા માટે મારે છે ને તે કોઈ, એટલે મને કોઈ સપોઝ કે કાલે પૂછે મને કોઈ, કોઈ મને 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 કોઈ ઇન્ટરવ્યુ કરે મારો કે તમને સૌથી વધારે ઓડિયન્સ કયું ગમ્યું, તો હું કદાચ એમ કહું કે એક મેં વિશ્વ ગુજરાતી પરિષદનું 3 દિવસ સંચાલન કરેલું, એ લગભગ 52,000 લોકો ત્રણે 3 દિવસ મને સાંભળવા આવેલા, એ ઓડિયન્સ બહુ ગમેલું. અને બીજું મને આપણે હેલસિંકીના 12-15 મિત્રો આવેલા એ બહુ ગમેલા, એમ કહી દઉં. એનું કારણ છે કે હું પેલું પણ કેરી ફોરવર્ડ નથી કરતો, આ પણ કેરી ફોરવર્ડ નથી કરતો, આઈ કેરી ઓનલી ગુડ થિંગ્સ અબાઉટ પીપલ. કારણ કે પેલો એક બહુ ઉર્દુનો બહુ સુંદર શેર છે, નવનીતને બહુ મજા આવશે, હિન્દીમાં છે એટલે ઉર્દુમાં છે, એટલે કે અલ્લાહ સે મરને કી દુઆ માંગને વાલે, અલ્લાહ સે મરને કી દુઆ માંગને વાલે, અગર ઇતના હી ભરોસા હૈ તો જીને કી દુઆ માંગ, જીવવાની દુઆ માંગ. બધા આપણે શું કે અમને મર્યા પછી સારું, અમારું સારું થાય બધા. અરે કોઈ અહીંયાની તો કઈક વાત જ નથી કરતું. અરે ભાઈ આ બાજુવાળો તારો છે એને તું કેટલી હાનિ પહોંચાડે છે એની તો વાત કર, તું એને ખુશ કર પહેલા. આ તો છે કે નહીં એ ખબર નથી, પણ આ તો છે જ, આને ખુશ કર પહેલા, બાજુવાળો છે એને ખુશ કર. એટલે મને મને બધાની જોડે મજા આવે છે. આઈ હેવ એન્જોયડ સો મચ વિથ રમેશ પારેખ. મરીશ જોડે કેટલી મજા કરી છે, મરીશ. અરે મરીશ સાહેબ જોડે શું, તમે એક મારો શો રાખો અહીંયા, હું ફિનિશ લેંગ્વેજના જે એટેન્ડીઝ આવે ને એ લોકોને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરતા કરતા જો હું એમને મારીને મરીશની દોસ્તીની વાત કરું ને તો આવતીકાલે મને ફિનિશ ગવર્મેન્ટ એવોર્ડ આપે, એટલા મારી પાસે મરીશના કિસ્સા છે. એટલે એક શેર તમને કહું, એ મારી જિંદગી છે, કે કયામત કે દિન ખુદા પૂછેગા પાકબાજો સે. કયામત એટલે ખબર ને, પ્રલય, બધા આખી દુનિયા નાશ પામે અને આગળ મરી ગયા અને અત્યારના હયાત એ પણ બધા મરી જઈને ભગવાનના દરબારમાં ભેગા થાય અને ભગવાન એમનો ન્યાય કરે. ઉર્દુમાં એને કયામત કહેવાય, આપણે ત્યાં પ્રલય કહેવાય. બધું જ નાશ પામે અને બધાનો ન્યાય થાય. તો કે કયામત કે દિન પાકબાજો એટલે ટીલા ટપકા, પોથી વાંચવાવાળા, માળા કરવાવાળા, આ બધા પવિત્ર આત્માઓ જે ખૂબ ભજન કરે એ બધાને. તો કે કયામત કે દિન ખુદા પૂછેગા પાકબાજો સે, गुनाह क्यों न किया? क्या मैं रहम दिल न था? साला दारू केम नहीं पीतो? शू तने मारी दया ऊपर भरोसो न तो? जलसा केम नहीं कर्या जिंदगी में? आटलो क्रूर समझेलो तू मने तारी माफक? एटला माटे आपणे आ बधुं करीए छीए। એટલે ટૂંકમાં જિંદગી જલસો છે। બહુ સુંદર લતા મંગેશકરની એક બહુ જ સરસ રચના છે। તમારું તમે મારીને તમારી વચ્ચે યાર 40 વર્ષનો ડિફરન્સ છે પેઢીનો, પણ એક બહુ સુંદર હૈ ઇસી મેં પ્યાર કી આબરૂ વો જફા કરે મેં વફા કરું, હૈ ઇસી મેં પ્યાર કી આબરૂ वो जफा करे मैं वफा करूं, मुझे गम भी उनका अजीज है, मुझे गम भी उनका अजीज है, मने एना तरफ थी दुखो पण गमे छे, मुझे गम भी उनका अजीज है, ये उन्हीं की दी हुई चीज है। એટલે आ जलसो करवानो, આ જલસો જ કરવાનો। જિંદગીમાં કોઈ વસ્તુ કેરી ફોરવર્ડ નહીં કરવાની અને જલસો કરવાનો। મેં મારી પોતાની લાઈફ ઉપર 2-3 શેર કયા છે। આટલું સરસ ચાલે છે તું ટપ 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 કરતી, કોની દીકરી? દીકરી જા ગજબ ચાલે, ગજબ। મારા પોતાની લાઈફ ઉપર મેં 3-1 શેર, 12 શેરની ગઝલ છે પણ 3-1 શેર સંભળાવું કે પૂર્ણ સંતોષી છું, બેડો પાર લાગે છે મને, પૂર્ણ સંત ખરેખર હું આ જિંદગી જીવું છું, પૂર્ણ સંતોષી છું, બેડો પાર લાગે છે મને, 1-2 છાંટા મુશળધાર લાગે છે મને, પૂર્ણ સંતોષી, બેડો પાર લાગે છે મને, 1-2 છાંટા મુશળધાર લાગે છે મને। અને આપણા બધાના જે ડિસીઝડ વડીલો હોય ને એમને ટ્રીબ્યુટ આપતો આ ગઝલમાં એક શેર લખ્યો છે કે મીઠાઈ મના રોગ તું પહેરીને વસ્ત્રો નવા, મીઠાઈ મન આરોગ તું, કાયા નહીં મન નવા કપડા પહેરે છે અને મીઠાઈ ખાય છે। આપણે નવા કપડા ક્યારે પહેરીએ અને મીઠાઈ ક્યારે ખાઈએ? કરેક્ટ વર્ડ બોલી। હવે શેર સાંભળજે, પૂર્ણ સંતોષી છું, બેડો પાર લાગે છે મને, 1-2 છાંટાએ મુશળધાર લાગે છે મને, પહેરીને વસ્ત્રો નવા, મીઠાઈ મન આરોગતું, પૂર્વજોના સૌ સ્મરણ તહેવાર લાગે છે મને। જેવી રીતે મારા દાદા, મારા કાકા, મારી માના બાપા આ બધા યાદ આવે છે અને મને એમ થાય છે કે મેં વસ્ત્રો નવા પહેરી લીધા અને મારું મગજ છે ને એ મીઠાઈ ખાવા માંડે છે। આ પોઝિટિવ રહેવાનો, બી પોઝિટિવ માય લાઈફ। અને મેં મારો એક જ પ્રિન્સિપલ છે લાઈફમાં કે બી પોઝિટિવ ઇઝ નોટ અ બ્લડ ગ્રુપ બટ ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ। હા, પેલું તારું પહેલા કહી દે ના, બિલકુલ નહીં,
અમદાવાદ
ખ્યાલ છે, ખ્યાલ છે। એટલે આવનારી પેઢી છે ને એ ક્યારેક પોતાની કોકટેલ પાર્ટીમાં બેઠી હોય અને ફર્સ્ટ ક્લાસ ચીયર્સ કરી અને પછી એવી કોઈક વાત કાઢે યાર આઈ રેડ સમથિંગ અબાઉટ સમ ગાય કોલ્ડ શોભિત દેસાઈ એન્ડ માય ગ્રેન્ડફાધર પ્રોબ્લી રોટ અબાઉટ ધીસ હુઝ ધીસ ફેલો આઈડિયટ આઈ ડોન્ટ નો બટ હી રોટ દેટ ધીસ ફેલો હેડ એન આર્ટ ઓફ એન્ટરિંગ ઇન ટુ ધ હાર્ટસ ઓફ પીપલ આવી રીતે કોઈ યાદ કરે તો મજા પડી જાય યાર આપણે બા બે પાંચ દસ ગાળો પડે મીઠી અને પછી આવી રીતે આપણે કોઈ યાદ કરે તો મજા પડી જાય થેન્ક યુ મનોજ ખંડેરિયાનો એક બહુ સરસ શેર છે મનોજ ખંડેરિયા આપણા બહુ જ મોટા કવિ નામ લખવા છે રેત પર કોને નામ લખવા છે રેત પર કોને છે વફાદાર જળલહર કોને તમે લખો અહીંયા અને એક સેકન્ડમાં તો ભૂસી નાખવાની છે કારણ કે વફાદાર જળલહર કોઈ દિવસ કોઈને વફાદાર રહી જ નથી નામ લખવા છે રેત પર કોને છે વફાદાર જળલહર કોને આ ગઝલ બે ઘડી ગમી તો બસ બાકી અહીં થાવું છે અમર કોને એક સાંજ સરસ પસાર થઈ ગઈ ઉત્તમ થઈ ગયું હા હા ના 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 નરેન્દ્ર મોદી સામે બેઠેલા ઓડિયન્સમાં વાજપેયી મારી બાજુમાં અને અહીંયા અમે બીજા વાકીના ગુજરાતી કવિ અને શંકરસિંહ વાઘેલા સામે બેઠા
હા અને એ ઘટના એવી બની મને
ધીસ વોઝ આઈ ટેલ યુ 96
અને આ ઘટના મને એક આઈએસ ઓફિસરે કીધી એને મેં કીધું કે શોભિતભાઈ મારી પાસે છે મને કે મનીષ એ માણસને મેં એ રીતે જોયેલો એ વખતે એ પણ ઓડિયન્સમાં હતા મને કીધું કે એ વખતે એમણે કઈ કવિતા કઈ બોલી ખબર નહીં
કહું તને કહું એ કવિતા
કારણ કે અટલ બિહારી વાજપેયી સાહેબને મેં એક નાના બાળકની જેમ ફડફડ હસતા જોયા એ માત્ર એક પ્રસંગે જોયેલા
ક્યાં વાત
હા તો એ ઘટના વિશે કઈ કોને
એ કહું કહું એ છે ને વાજપેયી લગભગ ઓગસ્ટમાં પહેલી વખત પ્રાઇમ મિનિસ્ટર બન્યા અને આ જે થયેલું એ મે મહિનામાં આ ફંક્શન થયેલું નવ ભારતે ઓર્ગેનાઇઝ કરેલું અને વાજપેયીની ગુજરાતી કવિતાઓ એટલે ભાષા હિન્દી જ પણ ગુજરાતી લિપિમાં હિન્દી જ કવિતાઓ પણ ગુજરાતી લિપિમાં એ પેલા વિષ્ણુ પંડ્યાએ જે અત્યારે સાહિત્ય એકેડેમીના છે કંઈક છે સમથિંગ આઈ ડોન્ટ નો એણે કંઈક બહાર પાડેલું અને એનું ઉદ્ઘાટનનો પ્રસંગ હતો અને વાજપેયી બપોરે એમના પોલિટિકલ સપોર્ટર્સને એડ્રેસ કરવાના હતા અને સાંજે એક કવિ સંમેલન રાખેલું અને આ પુસ્તકનું ઉદ્ઘાટન રાખેલું અને મને કોમ્પેરિંગ માટે મુંબઈથી બોલાવવામાં આવેલું હું ઉદયન પછી મનોજ ખંડેરિયા રમેશ પારેખ ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ આ બધા કવિઓ મુશાયરામાં હતા અને વાજપેયી મારી બાજુમાં બેઠેલા અને એમની બાજુમાં અહીંયા બેસીને હું સંચાલન કરતો હતો હવે વાજપેયી છે ને સાંજે એવું બોલ્યા પેલા એમના વર્કર્સના કોન્ફરન્સમાં કે મેં કવિ સંમેલનોમાં નહીં જાતા વાજપેયી સ આમ બોલતા હતા મેં કવિ સંમેલનોમાં નહીં જાતા ક્યોંકિ એક તો વહાં પે મુજે મેરી કવિતા ફૂનાની પડતી હૈ ઔરો કી ફૂનની પડતી હૈ એટલે મેં રાત્રે તમે મારી હિંમત જુઓ આજથી 24 વર્ષ પહેલા વેન આઈ વોઝ 40 યર્સ ઓલ્ડ કે મેં વાજપેયીની મિમિક્રી વાજપેયીને સંભળાવી બધું અટલજી મેં આપકે બેટે કે ભી બેટે જૈસા હું લેકિન મેં આપકો એક ગુરુચાવી દેના ચાહતા હું આજ આપને જો આ દોપર કો બોલ આખું ઓડિયન્સ આપણે સ્તબ્ધ થઈ ગયા છે લોકો ફાટી ગઈ લોકોને કે આ શું બોલી રહ્યો છે આ કોની જોડે વાત કરી રહ્યો છું વડાપ્રધાન જે બનવાનો છે કારણ કે નરસિંહ રાવ ડોલવા માંડેલા. તો મેં કહ્યું કે આપને જો કહા ને દોપર કો કે આપ કવિ સંમેલનો મેં નહીં જાતે, એની મિમિક્રી કરું છું, આપ કવિ સંમેલનો મેં નહીં જાતે, ક્યોકિ એક તો વહાં પે આપકો આપકી કવિતા ફૂનવાની પડતી હૈ ઓર ઓરો કી ફૂનની પડતી હૈ. વો મેલા મેં આપકો એક બહોત છોટા હું આપસે, આપ પેડ હૈ મેં તો એક પૌધા હું, લેકિન મેં આપકો એક ગુરુ ચાવી દે કે જાતા હું કે આપ યે શેર ઝહન મેં રખીએ ઓર આપકો એ પ્રોબ્લેમ નહીં હોગા કે કભી કભી યું હી હમને અપને જી કો બહેલાયા હૈ. કભી કભી યું હી હમને અપને જી કો બહેલાયા હૈ, જિન બાતો કો ખુદ નહીં સમજે ઓરો કો સમજાયા હૈ. વાજપાઈ તમારી જેટલું જ હશે, તમારી જેટલું જ હશે લા વાજપાઈ. બીજું કઈ બસ કાલે પરમ દિવસે સવારે નીકળીએ છીએ મુંબઈ. આ એક વાત પર મને શંકા ન લેશ છે, આ એક વાત પર મને શંકા ન લેશ છે, જે બોલશે હવે એનું નામ રૂપેશ છે.
આપને અહીંયા આગળ આપે સમય કાઢ્યો અને અમારી સાથે ટાઈમ બતાવ્યો,
ઇટ્સ માય ઓનર.
ઇટ વોઝ બહુ જ અમારા માટે બહુ સારી વસ્તુ છે. અમે અહીંયા આગળ
થેન્ક યુ, થેન્ક યુ,
સો થેન્ક યુ વેરી મચ,
થેન્ક યુ. યસ થેન્ક યુ. હા અરે વાહ, ઓહો થેન્ક યુ સર, થેન્ક યુ, થેન્ક યુ. હા તો આપતી હોય વાહ. આવો,
હું લાંબો નહીં એટલે મારે પાછળ
આવો, આવો અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ, મારી બાજુ અહીંયા આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. યસ ક્યા બાત, સાઈડ પર જો બાર
થોડી વાર આને સાઈડ. હા તમે આવો વેદની, અરે આવો આવો, અરે તમે આવો, અરે અરે તમારો વગર,
અરે આવો
તમારો વગર અધૂરો છે પોતો,
તમારી સાથે છોડી દેજો.
હા
જો અમે કવિ થઈ ગયા
અને એ ના હોય તો અમે વધારે મધુરા છીએ. વાહ,
થેન્ક યુ.
કેટલા વર્ષ પછી આ ટેકનોલોજી મેં યુઝ નથી જોઈ, કેટલા વર્ષ નહીં. આ દિસ આ પેલું આ ચાલુ કરીને પેલો, યસ હા, આ ફોટો અને આ આજની કોઈક, એટલે હું લખું ને તો ખરાબ કહેવાય કે મને બહુ મજા આવી આજ તમારી જોડે, એટલી બધી મજા આવી.